શ્રી પંચાસ્તી કાય સંગ્રહ ગાથા 172 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 18.
પંચાસ્તી કાય શાસ્ત્રના તાત્પર્યનો વિષય છે. પ્રકરણ એટલે અધિકાર ચાલે છે મોક્ષ માર્ગનો. મોક્ષ માર્ગમાં સાક્ષાત મોક્ષ માર્ગ તો ઉપરાજપણ છે એમ કે છે. કોઈ પણ પ્રકારનો રાગ છે તે મોક્ષનો માર્ગ નથી. એટલી ગાથામાં એમ કહે કે તેથી ન કરવો રાગ જરીએ કેવી પણ મોક્ષ છે. જેને સંસારથી છૂટવાની ઈચ્છા હોય, અભિલાષા હોય, એને ક્યાંય રાગ ન કરવો. ભગવાન એમ કહે છે કે મારા પ્રત્યે પણ તારે ભક્તિનો રાગ ન કરવો. જો હું વિતરાગ થયો છું અને પણ મારી જેમ જ વિતરાગ થા, મારા પ્રત્યે રાગ કરીને રાગ વાળો રહે એ મારો ઉદ્દેશ નથી. સાક્ષાત મોક્ષ માર્ગમાં વિતરાગ પણ અગ્રેસર છે એમ કહે છે, અથવા વિતરાગ ભાવ છે, સર્વથી સર્વથા ઉપેક્ષિત ભાવ છે, સાક્ષી ભાવ છે, માતા દ્રષ્ટાપણ છે, એ સાક્ષાત મોક્ષ માર્ગ છે જે મોક્ષને કારણ માનવામાં આવે છે. એના ભેદ કહેવામાં આવે છે. એક સૂત્ર તાત્પર્ય અને એક શાસ્ત્ર તાત્પર્ય. એટલે ગાથાએ ગાથાએ તાત્પર્ય હોય છે અને આખા શાસ્ત્રનું તાત્પર્ય હોય છે. બે એક જ પ્રકારે એક જ ચીજ છે. ગાથાએ ગાથાએ પણ વિતરાગ પણ કહેવાધારે છે અને આખા શાસ્ત્રના સારભૂત પણ વિતરાગ પણ કહેવા ધારે છે. એમાં સૂત્ર તાત્પર્ય સૂત્ર દેશ એટલે ગાથા દેશ પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને શાસ્ત્ર તાત્પર્ય હવે પ્રતિપાદિત કરવામાં આવે છે. શાસ્ત્રની પૂરી થાય છે એટલે શાસ્ત્ર તાત્પર્ય હવે કહે છે. પ્રતિપાદન કરવાના હેતુથી જેના પંચાસી કાળ અને સદગૃહના સ્વરૂપનું પ્રતિપાદન વડે સમસ્તનો સ્વભાવ દર્શાવવામાં આવેલ છે. નવ પદાર્થના વિશેષ વિસ્તૃત કથન વડે જેમાં બંધ મોક્ષ બંધી સ્વામી એટલે બંધનો સ્વામી કોણ, બંધનો કરનારો કોણ, મોક્ષનો સ્વામી મોક્ષનો કરનારો કોણ, બંધ મોક્ષનો આયતન, બંધનો સ્થાન કયા કયા, મોક્ષનો સ્થાન કયા કયા, અને બંધ મોક્ષના વિકલ્પનો ભેદ, બંધના કેટલા ભેદ છે, મુક્તિના માર્ગે ચડે તો કેટલા ભેદ છે, એ વગેરે પ્રગટ કરવામાં આવ્યા છે. સર્વ પુરુષાર્થોમાં સારભૂત એ મોક્ષ ચાર પ્રકારના પુરુષાર્થ છે. પુરુષાર્થ એટલે પુરુષનું પ્રયોજન, અર્થ એટલે પ્રયોજન જે મેળવવા ધારે છે, પ્રાપ્ત કરવા ધારે છે, એવી ચીજની પ્રયોજનભૂત ચીજ કહેવામાં આવે છે. આત્માને જે પ્રાપ્ત કરવા યોગ્ય છે, મેળવવા યોગ્ય છે તે મોક્ષ છે. તે ચારેના સારભૂત છે. ધર્મ એટલે કેમ લીધું છે, અર્થ એટલે બાહ્ય સંપત્તિ લીધી છે, કામ એટલે અનેક પ્રકારના પાંચ ઇન્દ્રિયના વિષય સામગ્રી સાધન, અને મોક્ષ એટલે સંસારથી મુક્ત થઈને તે ચાર પ્રકારે જીવ મેળવવા ધારે છે એવા એના પ્રયત્ન વિશેષને પુરુષાર્થ કરવામાં આવે છે. મોક્ષનો પુરુષાર્થ છે તે સર્વોત્તમ છે, અથવા સારભૂત છે, અથવા આત્માને હિતકર છે, હિતનું સુખનું કારણ છે. એવા સારભૂત અથવા હિતના કારણે એવા મોક્ષ તત્વને પ્રતિપાદન કરવાના હેતુથી શું આખો વિસ્તાર કરવાનો હેતુ શું છે, સારભૂત એવા મોક્ષ તત્વનું પ્રતિપાદન કરવું છે એ કારણે વિસ્તાર કરવામાં આવ્યો છે. એ હેતુથી પાંચ અસ્થિકાળનું, છ દ્રવનું, એટલે એમાં કાળમૂળનું છ દ્રવ, તેના સ્વરૂપનું પ્રતિપાદન વડે સમસ્ત વસ્તુનો સ્વભાવ દર્શાવવામાં આવેલ છે. આ શાસ્ત્રની અંદર વિશ્વમાં રહેલા પદાર્થોનો સ્વભાવ દર્શાવવામાં આવેલ છે. તે ઉપરાંત છ દ્રવ ઉપરાંત નવ પદાર્થના વિસ્તૃત કથન વડે, નવ પદાર્થના વિસ્તાર દ્વારા, કથન દ્વારા, જેમાં બંધ મોક્ષના સ્વામી સંબંધી મોક્ષ, બંધ મોક્ષના સંબંધી એટલે બંધ મોક્ષના સ્વામી સંબંધી કયો જીવ બંધનો અધિકારી છે, કયો જીવ મોક્ષનો અધિકારી છે એનું પણ વિસ્તારથી કથન કર્યું. બંધ મોક્ષના આયતન ક્યાં ક્યાં છે, ક્યાં ક્યાં છે એ પણ વર્ણન કર્યું, અને બંધ મોક્ષના ભેદો પણ પ્રગટ કરવામાં આવ્યા છે. આ બધો વિસ્તાર કર્યો છે આગળ. તે ઉપરાંત નિશ્ચય વ્યવહારિક મોક્ષ માર્ગનું એમાં સંગીત નિરૂપણ કરવામાં આવ્યું છે. નિશ્ચય મોક્ષ માર્ગ એટલે સાક્ષાત વિતરાગ ભાવરૂપ મોક્ષ માર્ગ, અને વ્યવહાર મોક્ષ માર્ગ એટલે વિતરાગ ભાવ મોક્ષ માર્ગમાં પ્રગટ થયો હોય ત્યારે વ્યવહારો તેને અનુકૂળ શુભ ભાવો, ગમે તે અશુભ ભાવ મોક્ષ માર્ગે જીવનું હોય એમ પણ છે. અસંખ્ય પ્રકારના શુભ ભાવ છે એમાં પણ મોક્ષ માર્ગે જીવ એ શુભ ભાવની ઉપરની કક્ષાના અધિકારી છે એટલી મર્યાદામાં એ પરિણમે છે, અને નીચેની કક્ષાના શુભ ભાવમાં તે મોક્ષ માર્ગે જીવો પરિણમતા નથી. એવા નિશ્ચય વ્યવહાર રૂપ મોક્ષ માર્ગનું જેમાં સમ્યક નિરૂપણ કરવામાં આવ્યું છે, નિરૂપણ કરવામાં આવ્યું છે એમને કહ્યું સમ્યક આવેલી નિશ્ચય વ્યવહારૂપ મોક્ષ માર્ગ છે, સમ્યક નિરૂપણ કરવામાં આવ્યું છે. સમ્યક એટલે જીવ આત્માભિમુખ થાય એવો જેમાં ધ્વનિ છે, એવો જેમાં અભિપ્રાય સંગ છે, એ અભિપ્રાયને સંગ રાખીને એમાં નિરૂપણ કરવામાં આવ્યું છે. નિશ્ચય મોક્ષ માર્ગનું વર્ણન કર્યું, વ્યવહાર મોક્ષ માર્ગનું વર્ણન કર્યું, છ દ્રવ્યોનું વર્ણન કર્યું, બંધ મોક્ષનું વર્ણન કર્યું, એ સંયુક્ત પ્રકારે કર્યું. સંયુક્ત પ્રકારે સંયુક્ત નિરૂપણ કર્યું એટલે શું, આત્માનું હિત થાય એ આત્મને ક્યાંય ગણ કરી નથી. આત્મા સર્વાળે અંતર્મુખ થાય અને પોતામાં સ્થિર થાય, નિજ પરમાત્મા સ્વરૂપમાં એકાગ્ર રહે, એ જેની અંદર અભિપ્રાય બરાબર જળવાઈ રહે છે એ પ્રકારે એનું નિરૂપણ કરવામાં આવ્યું છે. સાક્ષાત મોક્ષના કારણભૂત પરમ વિતરાગપણામાં જેનું સમસ્ત હૃદય રહેલું છે એવા ખરેખર પારમેશ્વર શાસ્ત્રને પરમાર્થે વિતરાગ પૂર્ણ તાત્પર્ય છે. શું કહે છે, તેમજ સાક્ષાત મોક્ષના કારણભૂત પરમ વિતરાગપણામાં જેનું સમસ્ત હૃદય રહેલું છે, કોનો આ શાસ્ત્રનો આર્થ ક્યાં છે એમ કે છે. તો આ શાસ્ત્રનું સમસ્ત હૃદય પરમ વિતરાગપણામાં રહેલું છે કે જે વિતરાગપણું સાક્ષાત મોક્ષના કારણભૂત છે એમ કે એવા શાસ્ત્રનું, શાસ્ત્રનું એટલે પારમેશ્વર શાસ્ત્રનું, કહ્યું પરમેશ્વરના શાસ્ત્રનું, જીવ ભગવાનના શાસ્ત્રનું, ભાગવતના પવિત્ર શાસ્ત્રનું, ભાગવતનો અર્થ થાય છે પવિત્ર, દૈવ શાસ્ત્રનું પવિત્ર, એવા પવિત્ર શાસ્ત્ર ને વડેલ અથવા એનું તાત્પર્ય પરમાર્થ વિતરાગપણ છે, રાગ છે તે દોષ છે અને વિતરાગપણ છે તે નિર્દોષતા છે, વિતરાગપણ છે તે પવિત્રપણ છે આત્માના પરિણામમાં અને રાગ છે તે મલિનપણ કલંકિતપણ છે. શબ્દો તો આ બધા જગતમાં પ્રચલિત છે, પરમેશ્વર પણ ભાગવત પણ પવિત્ર પણ દૈવી પણ પ્રસિદ્ધ શબ્દો છે, પણ જગતમાં શુભ રાગને એ બધા શબ્દોના વિશેષણો બધા લગાડવામાં આવે છે. આ એક મોટો ફેર છે કે એ શુભરાગ છે અપવિત્ર છે એમ કે છે, મલિન છે કલંક છે, કેમ કે આખરમાં તે રાગ છે અને રાગ છે એ જ જીવનો દોષ છે અથવા એના પરમાત્મ સ્વરૂપથી વિરુદ્ધ તત્વ છે, એની વ્યવસ્થામાં રહેલું એ વિરુદ્ધ તત્વ છે, નાશ કરવા યોગ્ય છે, મોક્ષથી વિરોધી બંધ ભાવરૂપ છે, મોક્ષને વિરોધી છે. તેથી આ પારમેશ્વર શાસ્ત્રનું તાત્પર્ય વિતરાગપણ છે, પરમાર્થ પરમાર્થ એ જ એનું પરમ પ્રયોજન છે અને એ વિતરાગપણ છે, અથવા વિતરાગપણ એકાંત ઉપાદે છે એમ શાસ્ત્રમાં કહ્યું છે અને રાગ એકાંત હોય છે એમ શાસ્ત્રમાં કહ્યું છે. ભલે વ્યવહાર મુખ માર્ગનું વર્ણન કર્યું છે પણ સમ્યક પ્રકારે કહ્યું છે. સમ્યકનો અર્થ શું થાય છે? શ્રીમદજીએ કહ્યું છે કે સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ અર્થે જે ઉપકારી થાય એ સમ્યક અનેકાંતપણું છે. અનેકાંતમાં વ્યવહારનું પણ વર્ણન આવે, અનેકાંતમાં તો સમ્યક એકાંત એવા નિજપદની પ્રાપ્તિ અર્થે કહેવામાં આવ્યું છે. મંગલ છે કે નહીં, અંશ પરમેષ્ટિ ઉત્તમ છે કે નહીં, બીજા રાગી દેવ દેવાનો તો પ્રશ્ન જ નહીં. અંશ પરમેષ્ટિ વિતરાગ દેહ અને એ વિતરાગપણાના આરાધક એવા આચાર્ય ઉપાધ્યાય ને સાધુ, અંશ પરમેષ્ટિ મંગલ છે કે નહીં, પંચપરમેષ્ટિ ઉત્તમ છે કે નહીં, પંચપરમેષ્ટિ શરણ છે કે નહીં, બોલો છો ને તો ઉત્તમ એ છે, મંગળ એ છે, શરણ પણ એ બધી વાત કહેવાની છે, એ બધી વાત કહેવાની છે, પરિણમવાની નથી. પોતાનું પરમાત્મા સ્વરૂપ છે એ જ મંગળ છે, પોતાના માટે તો એક જ મંગળ છે, એ જ ઉત્તમ છે, એના જીવનું કોઈ ઉત્તમ છે અને એ શરણભૂત છે. કોઈ પરદ્રવ શરણ થાય, વિતરાગદેવ પણ શરણ થાય એ વસ્તુના સ્વરૂપમાં. કોઈ એમ કહેતું હોય કે અમે તમને શરણ આપીએ, અમારા શરણમાં આવો, વાત જૂઠ છે, વસ્તુના સ્વરૂપમાં છે. તેવા વિતરાગપણાને વ્યવહાર નિશ્ચયમાં અવિરોધ વડે અનુસરવામાં આવે તો ઈષ્ટ સિદ્ધિ થાય છે, પરંતુ અન્યથા નહીં. એટલે કે વ્યવહાર અને નિશ્ચયની સુસંગતતા રહે, નિશ્ચય અમારો બરાબર છે, વ્યવહારમાં પછી ભલે અમે ગમે એમ આડું અવળું ભરડીએ એમ ચાલે, વ્યવહાર પણ એને ઉચિત વ્યવહાર હોય છે, મોક્ષ માર્ગને ઉચિત જ એનો વ્યવહાર હોય છે, એવી જ એની સુસંગતતા રહે, એવી રીતે વિતરાગપણાને અનુસરવામાં આવે અથવા વિકરાગપણાને કોઈ એવી રીતે જ અનુસરવામાં આવે છે અને ત્યારે જ ઈચ્છિતની સિદ્ધિ થાય છે, બીજી રીતે થતી નથી. અમે જાતા દ્રષ્ટા છીએ, અમારા વ્યવહારમાં તમારે કાંઈ વિકલ્પ કરવો નહીં એમ છે. દેવો મોક્ષ માર્ગ વિકરાગ છે, ઉત્તમ છે, પવિત્ર છે, તો એનો વ્યવહાર પણ એને ઉચિત જ હોય છે, એને અનુચિત વ્યવહાર હોતો નથી. કોઈથી સાબતા ગુણ સ્થાનની પરિપાટી લેવામાં આવે છે. અવિરોધનો અર્થ કર્યો છે, છઠ્ઠા ગુણ સ્થાન એક દ્રષ્ટાંત લીધો છે. હું એને કેમકે દોખ મોક્ષ માર્ગ તો સાધુપણામાં છે ને, ગૃહસ્થને તો ગૌણ પણ છે. છઠ્ઠા ગુણ સ્થાને નિયોગ્ય શુદ્ધ પરિણતિ પરિણતિ નિરંતર હોય એટલે અંદરમાં શુદ્ધાત્માને અનુસરતા અનંત ગુણના પરિણામનો જે અંશ છે એ શુદ્ધ પરિણતિ મુનિને યોગ્ય એટલે વિશેષ શુદ્ધિવાળી ઉત્કૃષ્ટ શુદ્ધિવાળી નિરંતર હોવી એટલે સદાય રહેવી, તેમજ તે ઉપરાંત માવ્રતાદિ સંબંધે શુદ્ધ હોવો એટલે બહારના એના વ્યવહારમાં પંચમહાવત સમિતિ ગુપ્તિનો બરાબર સ્નેહ હોય એવા યોગ્ય ભાવો હોવા, તે વિશ્વ વ્યવહારના અવિરોધનું સુમેળનું ઉદાહરણ છે, દાખલો છે. બીજો દાખલો, પાંચમા ગુણ સ્થાન અને તેજનું સ્થાન યોગ્ય શુદ્ધ પરિણતિ નિરંતર હોય અંદરમાં આત્માનું પ્રધાન જ્ઞાન ને આત્મા, તેમજ દેશરથ સંબંધી શુદ્ધાવો ગ્રહસ્થને યથાયોગ્યપણે હોવા, પાંચમા ગુણ સ્થાને જે ચેતવણા છે ભગવાને તે અનુસાર તે પણ નિશ્ચય વ્યવહારમાં અવિરોધનું ઉદાહરણ છે. નીચેનો બધો ત્યાગ કર્યો છે પછી ઉદ્દેશિત આહાર લેવો તો વાંધો નહીં એમ છે. અમે તો જીંદીશા લઈ લીધી છે, એ સાધન છે. તો પછી કોઈ અમને અમારા માટે બનાવેલું આપે તો અમે ક્યાં કીધું કે અમારા માટે બનાવજો, અને એને બનાવ્યું તો અમે તો અમુક તો બનાવી તો નાખ્યું જ છે. પરિણામ આવે નહીં એની ભૂમિકામાં એટલો ભાવલ હું ભાવલ આવતો નથી, એટલો હું ભાવલ એને આવતો નથી. એ સ્થિતિ છે, એ ઉચ્ચ પ્રકારનો શુદ્ધ ભાવ એ નિશ્ચય સાથે અવિરોધપૂર્ણ સાધે છે. વ્યવહારે વ્યવહારે અવિરોધપૂર્ણ સાધે છે એ મોક્ષ માર્ગના, એના મોક્ષ માર્ગને ત્યાં એ ટાળતો નથી, નાશ કરતો નથી. ઉપરોક્ત વાત વિશેષ સમજાવવામાં આવે છે, આ વિષયને વધારે સ્પષ્ટ કરવામાં આવે છે. અનાદિકાળથી ભેદવાસી બુદ્ધિ હોવાને લીધે પ્રાથમિક જીવો વ્યવહારની ગુણ સાધ સાધન ભાવને અવલંબીને સુખે કરવાની તીર્થની શરૂઆત કરે છે, અર્થાત સુગમપણે મોક્ષ માર્ગની પ્રારંભ ભૂમિકાને સેવે છે. શું કહે છે કે તે જીવની બુદ્ધિ અનાદિથી ભેદવાસિત છે. આપણે એની પરિસ્થિતિ સંસારમાં રહેલા જીવની અનાદિથી છે, એને ભેદ પ્રભેદમાં ગમે છે, રૂચે છે, અને એ અનુકૂળ છે. એને દોષ છે, ભેદવાસી બુદ્ધિ છે અને એ દોષ છે. પ્રાથમિક જીવો એટલે જેને કાંઈ પોતાનું કલ્યાણ કરવું છે, તીર્થની શરૂઆત એટલે કરવાની શરૂઆત એટલે કલ્યાણની શરૂઆત, જેને પોતાનું હિત કરવું છે, કલ્યાણ કરવું છે, આ પ્રાથમિક જીવો વ્યવહારની ધીમ સાધન સાધન ભાવને અવલંબીને, ધીમ સાધન સાધુ ભાવને એટલે શું કે ભેદ રત્ન કરીને, ભેદ રત્ન કરી એટલે શુદ્ધ ભાવોને ટૂંકામાં લઈએ તો ખોટ કરી છે. નીચે મોક્ષ માર્ગ પ્રાપ્ત જ્ઞાની જીવોને પ્રાથમિક ભૂમિકામાં સાધિતો પરિપૂર્ણ શુદ્ધતા એ પરિણત આત્મા છે. શું કહે છે કે સાધના યોગ્ય તો પરિપૂર્ણ શુદ્ધતા એ પરિણત એટલે પૂર્ણ શુદ્ધિ યોગ્ય મોક્ષ છે એવો આત્મા એનું સાધ્ય છે, એવો આત્મા એનું સાધ્ય છે, નામ એનું ધ્યેય છે. કોને કે પ્રથમમાં પ્રથમ મોક્ષ માર્ગ પ્રાપ્તિ પ્રાપ્ત જીવોને પહેલે પગથિયે પણ પૂર્ણતા જે એને સાધ્ય છે, એને સાધ્ય છે પૂર્ણતાને લક્ષ્યે શરૂઆત કરી છે. શરૂઆતના સાધક જ્ઞાનીએ પણ શરૂઆત કરી છે તો એ પૂર્ણતાને લક્ષ્ય કરી છે એમ કહેવું છે. અને તેનું સાધન વ્યવહારને ધીરત્ન પ્રવૃત્તિ પરાવલંબી વિકલ્પો કરવામાં આવે છે. કેમ કે ત્યાં શુદ્ધિ બહુ ઓછી છે, આંશિક શુદ્ધિની સાથે સાથે રહેલો જે શુભરાગ છે તેને વ્યવહારને એ સાધન કરવામાં આવે છે. ધીરત્ન પ્રવૃત્તિ પરાવલંબી વિકલ્પો જે છે એને સાધન એવું નામ આપવામાં આવે છે. કર્મ અવલંબન કરવા વાળા બે ગુરુ અને શાસ્ત્ર ને અવલંબન કરવા વાળા આ રીતે તે જીવને વ્યવહારને સાધ્યને સાધન ધીમ પ્રકારના કહેવામાં આવ્યા છે. એટલે સાધ્ય છે પૂર્ણ વિકરાગતા અને સાધન છે એ રાગરૂપ છે, એ બંનેની ભિન્નતા છે, જાતિ ભિન્ન છે, તેથી એને ભિન્ન સાધનને સાધ્ય કહેવામાં આવ્યા છે. ભિન્ન સાધ્ય સાધન સાધુથી સાધન ભિન્ન છે એને અવલંબીને એટલે એવા રાગ સહિત સરળપણે એટલે સુગમપણે કઠિનતા વિના તીર્થની શરૂઆત કરે છે. સુખે કરીને લીધું એટલે સહેજે ત્યાં રાગ ઘણો છે, વિતરાગતા અલ્પ છે, એ રીતે મોક્ષ માર્ગની શરૂઆત કરવામાં આવે છે. સ્વરૂપમાં શ્રદ્ધાના બી કરેલ છે એવા સમયજ્ઞાની જીવોને તીર્થ સેવનની પ્રાથમિક દશામાં એટલે મોક્ષ માર્ગ સેવનની પ્રારંભિક ભૂમિકામાં આંશિક શુદ્ધિની સાથે સાથે શ્રદ્ધાન જ્ઞાન ચારિત્ર સુગંધી પરાવલંબી વિકલ્પો એટલે ભેદ રત્નત્રય હોય છે. કારણ કે અનાદિકાળથી જીવોને જે ભેદ વાસનાથી વાસિક પરિણતિ ચાલી આવે છે તેનો પૂરતો સર્વથા નાશ થવો કઠિન છે. કેમ એમ થાય છે, શા માટે એવું બને છે કે મોક્ષ માર્ગમાં પ્રવેશ કરેલા જીવને પણ શુભ ભાવો રહી જાય છે? એનું ધ્યેય તો પૂર્ણ લીધું છે ને, પરિપૂર્ણ શુદ્ધતા એ પરિણત આત્મા એનું ધ્યેય છે. એટલે પરિપૂર્ણ નિર્દોષતા, પરિપૂર્ણ પવિત્રતા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ વિતરાગતા, રાગનો સર્વાંશે અભાવ એવું એનું ધ્યેય છે. છતાં જીવ મોક્ષ માર્ગની શરૂઆત કરે છે ત્યારે એને ભેદ રત્ન ત્રયનું અવલંબન એટલે રાગનો અવલંબન કેમ છે, ભિન્ન સાધન એને કેમ રહ્યું છે એની દશામાં? કે અનાદિથી જીવની ભેદવાસી બુદ્ધિ છે, અનાદિથી એ તો એની પરિસ્થિતિ રાગવાળી છે, ભેદવાસી છે એટલે રાગવાળી છે. રાગ છે એ ભેદ જુદો, એ ભેદ એટલે તફાવત, એ ભેદ એટલે તફાવત, ભેદનો અર્થ ફરી જાય છે ત્યાં. હું રાગથી ભેદવાળો છું, ભિન્ન છું એવું સ્વરૂપનું અભિન્ન જ્ઞાન અને રાગથી જુદાપણાનું જ્ઞાન એને ત્યાં ભેદ જ્ઞાન કહેવું છે. અને અહીંયા ભેદ એટલે રાગ જે આત્માને પોતાને પોતાના અનુભવમાં વચ્ચે અંતરાય રૂપ છે, ભેદરૂપ છે, આદર્શ રૂપ છે, દિવાળ રૂપ છે, એને ભેદ કહેવામાં આવ્યો છે. એની વાસના છે જીવને, એટલે રાગ એને અનાદિનો ગમે છે, રાગ એને રૂચે છે, અને એમાં સુભરાગ કરે ત્યારે એને બહુ સારું લાગે છે એમ કે છે. શું તો મોક્ષ માર્ગમાં આવ્યો એ જીવ પણ કેમ રાગને ટાળતો નથી, કરતો છે કે અનાદિથી એની રાગની જે વૃત્તિ છે એ એકદમ ટળતી નથી, એકદમ એનો સર્વથા નાશ થતો નથી, પણ રાગ રહી જાય છે. એને ધીન સાધન એટલે વ્યવહારે દેવ ગુરુને શાસ્ત્ર પ્રત્યેની ભક્તિ આદિનો રાગ છે, રહી જાય છે, કે જે એનો દોષ છે એને એ ટાળવા ચાહે છે એમ કહે. એ રીતે શરૂઆત કરે છે, અર્થાત સુગમપણે મોક્ષ માર્ગની પ્રારંભ ભૂમિકાને સેવે છે. જેમ કે એ કઈ રીતે સેવે છે કે આ શ્રદ્ધેય છે અને આ અશ્રદ્ધેય છે, ભેદ પાડે છે કે આ વિતરાગ દેવ છે તે શ્રદ્ધેય છે, અને કોઈ પણ રાગી દેવ છે તે શ્રદ્ધેય નથી, અશ્રદ્ધેય છે. કેમ કે પોતે રાગનો ઉપાસક નથી, રાગ ભલે એની ભૂમિકામાં થાય છે પણ એવો રાગ થાય છે, એ ભેદ પાડે છે કે આ શ્રદ્ધેય છે અને આ શ્રદ્ધેય નથી, એવો ફેર પાડે છે, ભેદ પાડે છે. એટલે એવો તફાવત એને જ્ઞાનમાં આવે છે કે વિતરાગતા ઉપાદી હોવાથી વિતરાગ દેવ શ્રદ્ધેય છે, એ સિવાયના બીજા કોઈ શ્રદ્ધેય નથી. આ શ્રદ્ધનાર છે અને આ શ્રદ્ધાન છે. પછી પરમાર્થ પોતાનો આત્મા શ્રદ્ધેય છે, પોતાનો આત્મા જ શ્રદ્ધનાર છે, અને પોતાની શ્રદ્ધાનું પરિણામ તે શ્રદ્ધાન છે. એવા ભેદ પોતામાં ને પોતામાં પાડે છે ત્યારે એને તે પ્રકારનો રાગનો, રાગની ઉત્પત્તિ થાય છે. એ પણ રાગ છે હજી. એવા પોતામાં ને પોતામાં ભેદ પડે છે એ પણ રાગ છે. આ અગ્નિ છે એટલે જાણવા યોગ્ય છે, અને આ અગ્નિ છે એટલે જાણવા યોગ્ય નથી. આ જ્ઞાતા છે, પોતાનો આત્મા જ જ્ઞેય છે, બીજું બધું પોતાને માટે ખરેખર અગ્નિ છે, જાણવાને લાયક નથી, જણાઈ જાય. બીજી વાત છે, આ જ્ઞાતા છે એટલે પોતે આત્મા જ્ઞાતા છે, અને એનું પરિણમન જાણવાનું તે જ્ઞાન છે. એવા બધા એક જ પોતાના પદાર્થમાં ભેદ પાડવા તે પણ રાગ છે. આ આચરણીય છે એટલે આચરણ કરવા યોગ્ય છે, આ આચરણ આચરણીય છે, આ આચરણીય છે, અને આ અનાચરણીય છે, આચરણ કરવા યોગ્ય નથી. આ આચરનાર છે, આત્મા પોતે આચરનાર છે, અને એનું આચરણ રૂપ પરિણામ તે આચરણ છે. એમ કર્તવ્ય એટલે કરવા યોગ્ય, અકર્તવ્ય એટલે નહીં કરવા યોગ્ય, કરતા એટલે કરનારો, અને કર્મ એટલે તેનું કાર્ય, કર્મરૂપ વિભાગોના અવલોકન વડે જેમને તીક્ષ્ણ ઉત્સાહ ઉલ્લસિત થાય છે, જેમને તીક્ષ્ણ ઉત્સાહ ઉલ્લસિત થાય છે, એવા તે પ્રાથમિક જીવો ધીમે ધીમે મલને રાગાદીને ઉખેડતા જાય છે. રાગ આવે છે ને જેને, એવો ભેદ પાડે છે. એવા વિભાગોને એટલે ભેદોને અવલોકન, ભેદોના અવલોકન વડે જેમને તીક્ષ્ણ ઉત્સાહ ઉલ્લસિત થાય છે, એટલે તીક્ષ્ણ એટલે જોરદાર ધારવા, જોઈએ સંસ્કૃત. કર્તવ્ય અકર્તવ્ય કર્તૃ કર્મ વિભાગ અવલોકનો ઉલ્લસિત કુશલ ઉત્સાહ, કુશલ શબ્દ લીધો છે, કુશલ છે ને, પેશન વેલ ફોર્મ, પેશ સોફ્ટ ટેન્ડર ડેલિકેટ, પેશલ છે, પેશ પછી છૂટો પાડીને લો લીધો છે. સોફ્ટ, ટેન્ડર, ડેલિકેટ, કોમળ પુષ્પ ચાપનીયો પેશ અલમ સ્મર થીન સ્લેન્ડર એશાત્વયા પેશલમ મધ્યાય આપી ગતામતા લવલી બ્યુટીફુલ ચાર્મિંગ ગુડ મૃણાલિની વિચાર પેશલાને એક્સપર્ટ ક્લેવર સ્કિલફુલ કિમ વા તત્વવિવેક પેશલમ વર્તી યોગેશ્વર કોઅપી કિમ એકોન એકોન મિલન પેશલ ક્રાફ્ટી ફ્રોડ્યુલન્ટ ડેકોરેટેડ એડોન્સ પણ એ થાય છે એનો અર્થ કોમળ બરાબર છે ડેલિકેટ લીધું છે સોફ્ટ પેલા એવો અર્થ કરી લાગે છે આનો જૂની પ્રશ્ન એવા કર્મરૂપ વિભાગોના અવલોકન વડે જેને કોમળ ઉત્સાહ ઉલ્લસિત થાય છે આમ તો ઘર તો વધારે એ બેસે છે કેમ કે બીજો છે સમ્યક દર્શન પૂર્વક જેને મોક્ષ માર્ગની શરૂઆત કરી છે એવો એવો જીવ શુભ ભાવમાં ઉલ્લસિત થાય છે ખરો એને શુભ ભાવનો ઉલ્લાસ આવે છે પણ એનો ઉલ્લાસ એ કોમળ છે ખરેખર તો સોફ્ટ છે એટલો બધો ચીકણો છે છૂટી જશે છૂટી જશે એવા તેઓ પ્રાથમિક જીવો ધીમે ધીમે મોહમલને ઉખેડતા જાય છે એ રાગને મટાડતા જાય છે રાગને એ ઉખાડતા જાય છે મલ છે ને એને અત્યાર સુધી એના ઉપર કંટ્રોલ કરતો હતો મોહને વશ થતો હતો જીવ હવે મોહ મલને હરાવતો જાય છે કદાચિત અજ્ઞાનને લીધે હવે અજ્ઞાનની વાત લીધી અત્યાર સુધી તો જે મોક્ષ માર્ગમાં જેની શરૂઆત થઈ છે એવા જીવની વાત લીધી કદાચિત અજ્ઞાનને લીધે એટલે કે સ્વસંવેદન જ્ઞાનના અભાવને લીધે કે જેને આત્માને અનુભવ્યો નથી મોદ અને પ્રમાદને વશ કષાય અને પ્રમાદને વશ પોતાથી પોતાનો આત્મ અધિકાર શિથિલ થઈ જતા આત્માને વિશે એનો અધિકાર શિથિલ થઈ જતા એટલે આત્માનું અવલંબન નહીં કરી શકવાથી કેમ કે કષાય ઘણો છે એકતા બુદ્ધિ વાળો છે પોતાને ન્યાય માર્ગમાં પ્રવર્તવા માટે તેઓ પ્રચંડ દંડ નીતિનો પ્રયોગ કરે છે શું કરે છે અજ્ઞાનને લીધે મોદ અને પ્રમાદને વશ દંડ નીતિનો પ્રયોગ કરે છે પ્રચંડ દંડ નીતિનો પ્રયોગ કરે છે એટલે અનેક પ્રકારની પ્રતિજ્ઞા સંયમ બાધા આખડી એ બધા દંડ નીતિ છે એમ આત્માનું દમન કરવું એ અજ્ઞાનને લઈને કરે છે શું આત્મા ઉપર તો અધિકાર ન રહ્યો પોતાનો આત્મ અધિકાર તો શિથિલ થઈ ગયો છે એટલે આત્મા ઉપર એનો અધિકાર નથી આત્માનું અંતર અવલંબન તો લેતો નથી લઈ શકતો નથી પણ પોતાને ન્યાય માર્ગમાં પ્રવર્તાવવા માટે એટલે લૌકિક જે દોષો છે પાપના પરિણામ પાપની ક્રિયામાં નહીં પ્રવર્તાવવા માટે તેઓ પ્રચંડ દંડ નીતિનો પ્રયોગ કરે છે અજ્ઞાની જીવો અનેક પ્રકારના સંયમ વગેરે ધારણ કરે છે ફરી ફરીને એટલે પોતાના આત્માને ફરી ફરીને દોષાનુસાર પ્રાયશ્ચિત દેતા થકા કાંઈ પણ દોષ થઈ જાય તો એનું કડક પ્રાયશ્ચિત અંગીકાર કરીને તેઓ સતત ઉદ્યમવંત રહે છે એવી પ્રક્રિયામાં તેઓ ઘણા પ્રયત્નવાન રહે છે ઉદ્યમવંત રહે છે એટલે સાવધાન રહે છે એવા પ્રાયશ્ચિત વગેરેના કાર્યમાં એ સતતપણે પ્રયત્નશીલ રહે છે વળી ભિન્ન વિષય વાળા શ્રદ્ધાનું ચારે પ્રવડે એટલે આત્માથી ભિન્ન જેના વિષયો છે એવા ભેદ પ્રશ્ન પ્રવડે એટલે વ્યવહાર શ્રદ્ધાનું જ્ઞાન, વ્યવહાર જ્ઞાન ને વ્યવહાર ચારિત્રના વિષયો આત્માથી ભિન્ન છે. કારણ કે વ્યવહાર શ્રદ્ધાનો વિષય નવ પદાર્થો છે, વ્યવહાર જ્ઞાનનો વિષય અંગ પૂર્વ વગેરે શાસ્ત્રો છે, અને વ્યવહાર ચારિત્રનો વિષય આચાર અનેક સૂત્ર કથિત મુનિના આચરણો છે. પંચમહાવ્રત સમિતિ ભક્તિ એ બધા વ્યવહાર રત્નત્રય છે. આત્માથી ભિન્ન જેના વિષયો છે એવા એ છે એટલે એને ભેદ રત્નત્રય કહેવામાં આવ્યા છે. આત્માથી જુદા છે એમ કેમ છે એટલે એને ભેદ રત્નત્રય કહ્યા છે. આત્મા રૂપ પરિણામ નથી, આત્માની સાથે એકાગ્રતા વાળા તન્મયતા વાળા એ પરિણામ નથી. એવા શ્રદ્ધાનું ચારિત્ર વડે જેનામાં સંસ્કાર આરોપાતા જાય છે એવા સાધ સાધન ભાવ વાળા પોતાના આત્માને વિશે ધોબી દ્વારા શિલાની સપાટી ઉપર ઝીંકવામાં આવતા નિર્મળ જળ વડે પલાળવામાં આવતા અને ક્ષાર સાબુ લગાડવામાં આવતા મલિન વસ્ત્રની માફક થોડી થોડી વિશુદ્ધિ પ્રાપ્ત કરીને તે જ પોતાના આત્માને નિશ્ચયની ભિન્ન સાધ્ય સાધન ભાવના અભાવને લીધે દર્શનજ્ઞાન ચારિત્રનું સમાહિતપણું જેનું રૂપ છે, સકળ ક્રિયાકાંડના આડંબરની નિવૃત્તિને લીધે અભાવને લીધે જે નિસ્તરંગ પરમ ચૈતન્યશાળી છે તથા જે નિર્ભર આનંદથી સમૃદ્ધ છે એવા ભગવાન આત્મામાં વિશ્રાંતિ રચતા થકા અર્થાત દર્શનજ્ઞાન ચારિત્રના એકરૂપ નિર્વિકલ્પ પરમ ચૈતન્યશાળી તથા ભરપૂર આનંદયુક્ત એવા ભગવાન આત્મામાં પોતાને સ્થિર કરતા થતા ક્રમે સમરસી ભાવ સમુત્પન્ન થતો જતો હોવાથી પરમ વિતરાગ ભાવને પ્રાપ્ત કરી સાક્ષાત મોક્ષને અવલંબે અનુભવે. ખુલાસો કર્યો છે નીચે વિશુદ્ધિ ઉપર ખુલાસો કર્યો, થોડી થોડી વિશુદ્ધિ પ્રાપ્ત કરી એટલે શું કહેવું છે કે જેવી રીતે ધોબી પાષાણ શિલા ભિન્ન વિષય વાળા ભિન્ન સાધી સાધન ભાવ વાળા પોતાના આત્માને વિશે એટલે કે વ્યવહાર શ્રદ્ધાન જ્ઞાન ચારિત્રના પરિણામ છે વ્યવહારમાં એવા પોતાના આત્માને એ તો ખૂટમાં તો વંચાઈ ગયું ને જેને સાધુ વિષય વાળાનું ખૂટમાં વંચાઈ ગયું તેનું વિષય શ્રદ્ધા અપેક્ષાએ નવ પદાર્થ છે, જ્ઞાન અપેક્ષાએ એને શાસ્ત્ર છે વિષય, અને ચારિત્ર અપેક્ષાએ જેને પંચમહાવ્રત આદિ મુનિના આચરણ છે. જેવી રીતે ધોબી પાષાણ શિલા પાણી અને સાબુ વડે મલિન વસ્ત્રની શુદ્ધિ કરતો જાય છે, એક વસ્ત્રને શુદ્ધ કરવા માટેના બાહ્ય સાધનો છે, પાણી છે, સાબુ લગાડવામાં આવે છે અને પથ્થર ઉપર એને પટકવામાં આવે છે ધોબીથી. તેવી રીતે પ્રાગ પદવી સ્થિત, પ્રાગ એટલે શરૂઆત, જેની શરૂઆતમાં સ્થિતિ છે એવી પદવી વાળા જ્ઞાનીજી ભેદ રત્ન ત્રય વડે પોતાના આત્મામાં સંસ્કાર આરોપી તેની થોડી થોડી શુદ્ધિ કરતો જાય છે એમ વ્યવહારને એ કહેવામાં આવે છે. કેમ કે એને વિતરાગતા ઘણી ઓછી છે, અવસ્થામાં રાગનો ભાગ ઘણો છે, તો એ રાગ દ્વારા એ શું કરે છે કે વિતરાગ દેવ ગુરુ શાસ્ત્ર બાહ્ય આચરણ વ્યવહારનું જે કંઈ કર્યું છે એ પ્રકારે શાસ્ત્ર જ્ઞાન બાહ્ય આચરણ એ દ્વારા આત્મામાં સંસ્કાર આરોપી તેની થોડી થોડી શુદ્ધિ કરતો જાય છે એમ વ્યવહારે કહેવામાં આવે છે. શું એનો અર્થ છે કે અંદરમાં એને વિતરાગતા એક જ ઉપાદેય છે. તો એ વિતરાગ દેવમાં પણ વિતરાગતાને જોવે છે. પરિણામ અંદરમાં તો હજી શરૂઆત પ્રાગ પદવી સ્થિત છે ને, એટલે શરૂઆતમાં તો એનો ઉપયોગ અંદરમાં સ્થિર રહેતો નથી શુદ્ધાત્મા ઉપર. એટલે બહારમાં ઉપયોગ જાય છે. તો જેનામાં પરિપૂર્ણ વિતરાગતા છે, અથવા તો દેવ ગુરુ અને શાસ્ત્રમાં વિતરાગત્વ છે, વિતરાગપણું છે, એના ઉપર એની નજર જાય છે. અને એ રીતે પોતાના આત્મામાં સંસ્કારને આરોપે છે એમ કીધું. અહીંયા ધીમે ધીમે આગળ વધે છે વિતરાગતા એનું ધ્યેય છે ને અંતરંગમાં. તો બહારમાં એ રાગી દેવને તો માનશે એ પ્રશ્ન છે, પણ વિતરાગ દેવને, વિતરાગ શાસ્ત્રને જે વિતરાગતાને નિરૂપણ કરે છે એવા ધર્મને, એ દ્વારા એના પ્રત્યેના રાગ બહુમાનના વિનય વિવેકના પરિણામથી એ વિતરાગતાના સંસ્કારને વધારતો જાય છે એમ વ્યવહારે કહેવામાં આવે છે. વ્યવહારે કહેવામાં આવે છે કેમ કે એટલો વ્યવહાર એને અનુકૂળ પડે છે. અનુકૂળ કેમ કહ્યો કે અંદરમાં વિતરાગતા ઉપાદે છે ને બહારમાં પણ વિતરાગતાને ઉપાદે કહેનારા પ્રત્યે એને બહુમાન આવે છે, એટલે એને વ્યવહારે અનુકૂળ કહ્યો. વ્યવહાર એટલે એને લાગુ પડે. ખરેખર રાગથી સંસ્કાર નથી પડતા વિતરાગતાના, લોહીથી લોહીનો ડાઘ જતો નથી. રાગથી વિતરાગતાના સંસ્કાર પડતા નથી, પણ વ્યવહારે એમ કહેવામાં આવે છે. કોઈ પાડોશી મુરબ્બી હોય, વડીલ હોય, બહુ સંભાળ રાખતા હોય, તાણે કટાણે મદદરૂપ થતા હોય, અને અંગત ઘર જેવો સંબંધ રાખીને પ્રવૃત્તિ રાખતા હોય તો એના પ્રત્યે એમ કહેવાય, ભાઈ આ અમારા શિરછત્ર સમાન છે, અમારા બાપદાદા અને વડીલો જેવું અમારું ધ્યાન રાખે એવા અમારા એને તુલ્ય છે. બાપ ભલે ઘરમાં નથી તો બાપાને તુલ્ય છે, પિતાને તુલ્ય છે, એમ નથી કહેતા. એ વ્યવહાર કરાય છે એવો વ્યવહારે અનુકૂળતા જઈને વ્યવહાર કરવામાં આવે છે. એવી થોડી થોડી વિશુદ્ધિ એમ કે પ્રાપ્ત કરે છે એ રીતે સંસ્કાર. પરમાર્થ એમ છે કે, હવે બીજો પક્ષ લે છે અમે, વ્યવહાર આમ છે તો પરમાર્થ આમ છે કે તે ભેદરત્ન ત્રય વાળા જ્ઞાની જીવને શુભ ભાવોની સાથે જે શુદ્ધાત્મ સ્વરૂપનું આંશિક આલંબન વર્તતું હોય છે તે જ ઉગ્ર થતું થતું વિશેષ શુદ્ધિ કરતું જાય છે. ખરેખર તો અંદરમાં શુદ્ધિ પ્રગતિ છે, એ શુદ્ધિનું પરિણમન ચાલુ છે, એટલે શુદ્ધિની વૃદ્ધિ થતી જાય છે અને તે વિશેષ શુદ્ધિની એમાં સિદ્ધિ થતી જાય છે, વધારે શુદ્ધિ એને પ્રાપ્ત થતી જાય છે. એ શુદ્ધિ દ્વારા શુદ્ધિ પ્રાપ્ત થાય છે, રાગની અશુદ્ધિ દ્વારા શુદ્ધિ પ્રાપ્ત થાય છે એમ છે નહીં એમ કેવું છે. માટે ખરેખર તો શુદ્ધાત્મ સ્વરૂપનું આલંબન કરવું તે જ શુદ્ધિ પ્રગટાવવાનું સાધન છે. શુદ્ધાત્માનું આલંબન તે જ શુદ્ધિ પ્રગટાવવાનું, શુદ્ધિ વધારવાનું તે એક જ સાધન છે, અને તે આલંબનમાં ઉગ્રતા કરવી તે શુદ્ધિની વૃદ્ધિનું વૃદ્ધિ કરવાનું સાધન છે અથવા સાજ છે. કોઈ રાગ વિતરાગ દેવ પ્રત્યે કરવો એ ખરેખર સાધન છે, પણ એ એમ કે છે કે અરે ઓ વિતરાગ દેવ આપ પણ એમ કહો છો કે શુદ્ધાત્મામાં રહેવું એ જ મારા માટે ભલું છે, એવું કહેનારા જે આપ એમને આપને, તેથી હું આપને નમસ્કાર કરું છું. તમે જેવા વિતરાગ ભાવો અને વિતરાગ ગુણો પ્રાપ્ત કર્યા એવા ગુણોની પ્રાપ્તિ અર્થે હું વંદન કરું છું એમ કે છે. વંદન કરવું એ રાગ છે હું જાણું છું, પણ મારું મારામાં સ્થિરપણું નથી રહેતું, તેથી આપે પૂર્ણ સ્થિરતા પ્રગટ કરી છે એ હું એટલા માટે જોઉં છું કે હું કઈ રીતે વધુ પાછો સ્થિર થા, એમાં બીજો કોઈ હેતુને આશય છે નહીં. સાથે રહેલા શુભાવોને શુદ્ધિની વૃદ્ધિનું સાધન કહેવું તે તો માત્ર ઉપચાર કથન છે, વ્યવહાર કથન છે. શુદ્ધિની વૃદ્ધિના ઉપચરિત સાધનપણાનો આરોપણ તે જ જીવના શુભાવોમાં આવી શકે છે કે જે જીવે શુદ્ધિની વૃદ્ધિનું ખરું સાધન અંદરમાં શુદ્ધાત્મ સ્વરૂપનું યથોચિત આલંબન પ્રગટ કર્યું હોય એને એવો ઉપચાર લાગુ પડે છે, બીજાને લાગુ પડતો. શું કહે છે ફરી? મળી દીન વિષય વાળા શ્રદ્ધાનુમાન ચારે પ્રવડે એટલે કે રાગ રૂપ રાગા રાગ સહિતનો શ્રદ્ધાનનો રાગ, જ્ઞાનનો રાગ અને આચરણનો જે રાગ છે શુભ રાગ, તેના દ્વારા જેનામાં સંસ્કારો આરોપાતા જાય છે એટલે આત્માના સંસ્કાર પડે છે એમ કહેવામાં આવે છે. એવા ભિન્ન ભિન્ન જાતિના સાધ સાધન ભાવ વાળા પોતાના આત્માને વિશે થોડી થોડી વિશુદ્ધિ પ્રાપ્ત કરીને ધોબીના દ્રષ્ટાંતે જેમ ધોબી દ્વારા વસ્ત્રને નિર્મળ પાણી વડે પલાળવામાં આવીને સાબુ લગાડીને એને શિલા ઉપર પટકવામાં ઝીંકવામાં આવે છે અને ધીમે ધીમે તે વસ્ત્રનો મેલ ગળીને વસ્ત્ર ચોખ્ખું થાય છે. એ બધી પ્રક્રિયાથી એમાં બહારની વ્યવહારે પ્રક્રિયા છે શુદ્ધિ થવાની. એમ લીધું થોડી થોડી વિશુદ્ધિ પ્રાપ્ત કરીને તે જ પોતાના આત્માને નિશ્ચય ભિન્ન સાધ સાધન ભાવના અભાવને લીધે દર્શનદાન ચારિત્રનું સમાહિતપણું અભેદપણું જેનું રૂપ છે તેનામાં નિશ્ચય નિશ્ચય રત્નત્રયમાં ભિન્ન સાધન સાધ ભાવનો અભાવ છે આત્મામાં અને દર્શનદાન ચારિત્ર જેમાં એક રૂપ રહેલા એક અભેદપણે રહેલા છે એવું જે આત્માનું રૂપ છે અને જે આત્મા સકળ ક્રિયાકાંડના બાહ્ય આડંબરથી જુદો છે, નિવૃત્ત છે, ભિન્ન છે. સકળ ક્રિયાકાંડના કોઈ બાહ્ય આડંબર શુદ્ધાત્માને લાગુ પડતા નથી, એનાથી એકદમ જુદો છે. જે નિસ્તરંગ એટલે સ્થિર છે, નિશ્ચંચળ છે, ધ્રુવ છે, એવા એવો પરમ ચૈતન્યશાળી છે, અનંત ચૈતન્ય જેમાં રહેલું છે એ પરમ ચૈતન્યશાળી છે, એકનું ચૈતન્ય છે જેમાં, તથા જે નિર્ભર આનંદથી સમૃદ્ધ છે, જે આત્મા આનંદથી ભરેલો છે અથવા જેના ભરપૂર આનંદથી જે પોતે સમૃદ્ધ છે, પોતાના અનંત ગુણોથી પણ એવા એવા અનંત ગુણોથી પણ આત્મા સમૃદ્ધ છે એવા ભગવાન આત્મામાં વિશ્રાંતિ રચતા થકા એટલે કે એમાં શુદ્ધિને વધારતા થકા દર્શનદાન ચારિત્રના એક રૂપ નિર્વિકલ્પ પરમ ચૈતન્યશાળી તથા ભરપૂર આનંદયુક્ત એવા ભગવાન આત્મામાં પોતાને અંદરમાં સ્થિર કરતા થકા જેમ જેમ સ્થિરતા વધારે છે ક્રમે સમરસી ભાવ ઉત્પન્ન થતો જતો હોવાથી એટલે વિતરાગ ભાવ, સમરસ ભાવ એટલે વિષમરસ નહીં, રાગ દ્વેષ વિનાનો ભાવ એને સમરસ ભાવ કહે છે. ક્રમે ક્રમે એટલે ધીમે ધીમે સમરસ ભાવ સમુત્પન્ન થતો જતો હોવાથી સમ્યક પ્રકારે ઉત્પન્ન થતો જતો હોવાથી છેવટે પરમ વિતરાગ ભાવને પ્રાપ્ત કરી સાક્ષાત મોક્ષને અનુભવે, સર્વથા રાગનો નાશ થયો ત્યારે તે સાક્ષાત મોક્ષને અનુભવે છે. આવું શરૂઆતથી અંત સુધી જ્ઞાનીઓનું વ્યવહાર નિશ્ચયયુક્ત પરિણમન હોય છે. કેટલી વાત કરી, એવું ન હોય અને અજ્ઞાન ભરેલું હોય તો પણ એના ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેવા પ્રકાર છે એ પછી એને આભાસમાં લે છે, એ પ્રતિપક્ષાને લઈ લીધો. મિત્ર ગાથા તો બરાબર વિષય પૂરો થાય છે પણ આ રીતે મોક્ષ માર્ગમાં કોઈ જીવો આવતા નથી. મેવાર નિશ્ચયના સુમેળ વાળા મોક્ષ માર્ગમાં જીવો પ્રવેશતા નથી ને ક્રમે કરીને મોક્ષ સુધી જીવો પહોંચતા નથી, પણ માત્ર એકલા શુભરાગને પકડવા વાળા છે અને શુભરાગમાં જ તન્મય થવા વાળા છે એવા જીવોનો મોક્ષ થતો નથી. એ કેવા વ્યવહારાભાસી છે એનું વર્ણન અહીંથી શરૂ કરે છે. પરંતુ જીવો કેવળ વ્યવહારાવલંબી છે એટલે કેવળ વ્યવહારને અવલંબનારા છે, એટલે કે જેમને અંદરમાં શુદ્ધિનો અંશ પ્રગટ થયો નથી, આંશિક શુદ્ધિ નથી, પણ મોક્ષ માર્ગમાં આવેલા જીવોને જેવા શુભરાગ હોય છે એવા શુભરાગનો બહારનો આડંબર એટલે દેખાવ જેને હોય છે, બહારમાં એ જ રીતે આચરણ પાડે, એ જ રીતે શાસ્ત્રનું જ્ઞાન કરે, એ જ રીતે પંચપરમિષ્ઠા આદિ વિતરાગ દેવ પ્રત્યે એને વ્યવહાર સદાન દેખાય, શાસ્ત્રનું જ્ઞાન દેખાય અને તપશ્ચરણ આદિ મહાવ્રતની પાલન વગેરેની સ્થિતિ પણ દેખાય, પણ એ કેવળ વ્યવહારને અવલંબનારા છે. શું અંદરમાં નિશ્ચયરૂપ શુદ્ધાત્માને જરા પણ અવલંબનારા નથી. તેઓ ખરેખર ભિન્ન સાધી સાધન ભાવના અવલોકન વડે નિરંતર અત્યંત ખેદ પામતા થતા, ઓલા ખેદ નહોતા પામતા એમ કે છે, એનો અભાવ કરે અને આગળ વધતા હતા. અહીંયા તો ભિન્ન એટલે રાગ સહિતનું જે સાધી સાધનપણું છે, એટલે કે જેમાં શ્રદ્ધાનો રાગ, જ્ઞાનનો રાગ, ચારિત્રનો આચરણનો રાગ છે, એના દ્વારા નિરંતર અત્યંત ખેદ પામતા થતા, દુઃખી થતા, કેમ કે એના પરિણામમાં રાગનું એકનું દુઃખ જ છે, જરા પણ આત્માની શાંતિ ઉત્પન્ન થઈ નથી. નિરંતર અત્યંત ખેદ પામતા થતા ફરી ફરીને ધર્માદિના શ્રદ્ધાનરૂપ અધ્યવસાનમાં તેમનું ચિત્ત લાગ્યા કરતું હોવાથી, થાકી જાય તો ખેદ પામતા હોય તો ફરી ફરીને પાછા લગાડે એમાં ઉપયોગ ને મનને લગાડે. ધર્માદિના એટલે શું, સ્વદ્રવ્ય નવ તત્વમાં શ્રદ્ધાનના રાગમાં અધ્યવસાન લીધા એને, શ્રદ્ધાનરૂપ અધ્યવસાન. અધ્યવસાન એટલે હું આવા નવ તત્વની શ્રદ્ધા કરવા વાળો જીવ છું, જૈન ધર્મમાં આવ્યો ને, પછી મારે નવ તત્વની શ્રદ્ધા કરવી જોઈએ, સ્વદ્રવ્યની શ્રદ્ધા કરવી જોઈએ, વિતરાગ દેવની શ્રદ્ધા કરવી જોઈએ. એવા અધ્યવસાનમાં તેમનું ચિત્ત લાગ્યા કરતું હોવાથી ફરી ફરીને, બસ આપણે ફરી ફરીને વાંચો, ફરી ફરીને સાંભળો, ફરી ફરીને એનું સદાન કરો. ખેદ પામતો હોય, થાક લાવતો હોય તો કાંઈ વાંધો નહીં, વળી થોડો આરામ લઈ લેવો હોય તો વળી પાછું ફરીને એમાં એમાં ઉપયોગને લગાવો, ચિત્તને લગાવો. પુષ્કળ શ્રુતના દ્રય શ્રુતના સંસ્કારથી ઉઠતા વિચિત્ર વિકલ્પોની જાળ વડે તેમની ચૈતન્ય વૃત્તિ ચિત્ર વિચિત્ર થતી હોવાથી, પુષ્કળ દ્રવશ્રુત એટલે ઘણા શાસ્ત્રોનું જ્ઞાન, દ્રવશ્રુત એટલે શાસ્ત્ર જ્ઞાન, ભાવશ્રુત એટલે આત્માનું જ્ઞાન અને દ્રવશ્રુત એટલે શાસ્ત્રનું જ્ઞાન, પુદ્ગલ દ્રવ છે ને, એટલે પુષ્કળ શ્રુતના સંસ્કારથી ઘણા શાસ્ત્રો વાંચ્યા હોવાથી વિદ્વત્તા એને સંપાદિત થઈ હોય એટલે અનેક પ્રકારના એને વિકલ્પોની ઝાળ ઉઠે. આ નહીંથી આત્મા આમ છે ને, આ નહીંથી આત્મા આમ છે, આ નહીંથી આમ છે ને, આ નહીંથી આમ છે, ઘણા વિકલ્પો તર્ક વિતર્ક ચાલે. તેના દ્વારા તેમની ચૈતન્ય વૃત્તિ એટલે તેના આત્માનું પરિણમન ચિત્ર વિચિત્ર થતું હોવાથી અનેકવિધ પ્રકારે, ચિત્ર વિચિત્ર એટલે અનેકવિધ પ્રકારે એના વિકલ્પોનું પરિણમન થતું હોવાથી અને સમસ્ત યતિ આચારના સમુદાય રૂપ તપમાં પ્રવર્તન રૂપ કર્મકાંડની ધમાલમાં તેઓ અચલિત રહેતા હોવાથી આ કરવું ને તે કરવું, યતિ આચાર એટલે મુનિને યોગ્ય જે આચરણ છે, સાધુને યોગ્ય જે આચરણ છે, એવા સમસ્ત આચરણના સમુદાયમાં એટલે થોડું નહીં પણ ઘણું, સમુદાય એટલે ઘણું એમાં ઘણું છે, એવા તપમાં પ્રવર્તન રૂપ કર્મકાંડ તપમાં તપની પ્રવૃત્તિ રૂપ જે મન વચન કાયાની ક્રિયાનો કાંડ છે, કાંડ એટલે ઘટના, એ કર્મકાંડની ધમાલમાં તેઓ રચા પચા રહે છે એટલે બાહ્ય ક્રિયાની ધમાલમાં રચા પચા રહે છે. આ તપ કરવું ને એ પૂરું થાય પછી આ તપ કરવું ને સાથે સાથે પાછું આ કરવું ને એની સાથે સાથે આ પણ કરવું ને એમ અચલિત રહેતા હોવાથી, અચલિત એટલે એમાં રચા પચા રહેતા હોવાથી ક્યારેક કાંઈક ની રૂચિ કરે છે, ક્યારેક કોઈ બાબતની રૂચિ કરે છે, શુભ ભાવમાં ક્યારેક કોઈક શુભ ભાવમાં વિશેષ રૂચિ કરે છે, ક્યારેક કાંઈક ના વિકલ્પ કરે છે કે અનેક પ્રકારનો શાસ્ત્રનો વિષય બહુ બહોળો છે એમાં અનેક જાતના વિકલ્પો કર્યા કરે છે, અને ક્યારેક કાંઈકનું કાંઈક આચરણ બારમાં કર્યા જ કરે છે. હવે આચરણમાં પાંચ પ્રકાર છે, દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વિર્યાચાર, જે પાંચ આચરણ છે એ પાંચ આચરણમાં કેટલા કેટલી ધમાલ કરે છે એ વિશે જે છે. દર્શન આચરણ માટે તેઓ કદાચિત પ્રશમિત થાય છે, એમ કે સમ્યક દ્રષ્ટિને તો સમવેગ નિર્વેગ એવું આચરણ હોય એનું, શ્રદ્ધાનું આચરણ કેવું હોય ચોથા ગુણ સ્થાને કે જેને સમસંવેગ નિર્વેદ આસ્થાને અનુકંપા આવવી જોઈએ, તો કદાચિત તે પ્રશમિત થાય છે એટલે શાંત રહે છે મંદ કસાયથી, કદાચિત સંવેદ પામે છે એટલે એને વૈરાગ આવે છે ક્યારેક, કદાચિત અનુકંપિત થાય છે બીજા પ્રત્યેના દયાના પરિણામ કરે છે, કદાચિત આસ્તિક્યને ધારે છે એટલે આસ્થા શ્રદ્ધાને ધારે છે, શ્રદ્ધાની મુખ્યતાથી આસ્તિક ભાવે પરિણમે છે, શંકા કાંક્ષા વિચિકિત્સા અને મૂળ દ્રષ્ટિતાના ઉત્થાનને અટકાવવા અર્થે એ બધા દોષ છે, શંકાનો દોષ, આકાંક્ષાનો દોષ, વિચિકિત્સાનો દોષ લોભનો, અને મૂળ અજ્ઞાનપણાના દોષને ઉઠાવવા અર્થે ઉત્થાનને અટકાવવા અર્થે એવા દોષ ઉત્પન્ન થાય તેના અર્થે નિત્ય કટિબદ્ધ રહે છે એ બરાબર સાવધાન રહે છે, દોષ ન થવો જોઈએ, દોષ ન થવો જોઈએ, દોષ ન થવો જોઈએ એમાં એ સાવધાન રહે છે. ઉપગ્રહણ અથવા ઉપગુહન, સ્થિતિકરણ, વાત્સલ્ય અને પ્રભાવના એ ચાર ગુણ છે. સ્થિતિકરણ ધર્મમાં બીજાને સ્થિર કરવા, બીજાના દોષને ઢાંકવા, બીજા પ્રત્યે વાત્સલ્ય ધારવું, પ્રેમ રાખવો બીજા પ્રત્યે, અને ધર્મની પ્રભાવના કરવી ચારે બાજુ, એવી ભાવના પ્રભાવનાને ભાવતા થકા, એવા પરિણામને ભાવતા થકા વારંવાર ઉત્સાહને વધારે, જોર જોરથી ઉત્સાહને વધારે આ બધું કરવા જેવું છે. શું ભાવ આવે ને જોર જોરથી ઉત્સાહથી એ એનો દર્શનાચરણ છે એમ કેમ કે અમે જૈન છીએ, સમ્યક દ્રષ્ટિને આ પ્રકાર હોય છે અમારે પણ હોવો જોઈએ, બાહ્ય આચરણમાં એ રીતે ઉત્સાહિત રહે છે. જ્ઞાનાચરણ માટે સ્વાધ્યાય કાળને અવલોકે છે, આ સવારનો પોર છે સ્વાધ્યાયને યોગ્ય છે, સ્વાધ્યાય કાળને અવલોકે છે એટલે યોગ્ય કાળે સ્વાધ્યાય કરે છે, બહુ પ્રકારે વિનયને વિસ્તારે છે, દેવ ગુરુ પ્રત્યે અનેક પ્રકારનો વિનય વિસ્તારથી કરે છે, દુર્ધર ઉદ્ધાન કરે છે, ઘણી ક્રિયા કરે છે સારી રીતે, હે આ કરે છે ને લોકો ઉદ્ધાન, સારી રીતે બહુમાનને પ્રસારે છે, નિમ્નો દોષ ને અત્યંત નિવારે છે. નિમ્નો દોષ એટલે આ ગુરુ પ્રત્યે ગુરુનું નામ સંતાડવું, મને ફલાણાથી જ્ઞાન પ્રાપ્ત થયું છે, ફલાણાનો ઉપકાર છે, એવું નહીં કહેવું, એના બદલે જાહેર કરવું કે ભાઈ મારા પ્રત્યે તો આમનો ઉપકાર છે, મને આનો ઉપકાર છે. તું સંતાડે તો એને નિમ્નો દોષ કહે. એવા નિમ્નો દોષનું નિવારણ કરે છે એટલે એવો દોષ કરતા નથી. જેમ જેમ એને તદુભયની શુદ્ધિમાં અત્યંત સાવધાન રહે છે,